ఓం ఓం నమోస్తు 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 నమో ఓరియంతాణం నమో సిద్ధాణం నమో అయ్యాణం నమో వంజాయణం నమో లోయే సోపస్రావణం ఓంకార బిందు సంయుక్తం నిత్యం జాయంతి యోగిన కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మంగళం భగవాన్ విరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యోజన్ ధర్మోస్తు మంగళం సర్వమంగళమంగళ్యం సర్వకళ్యాణకారకం ప్రధానం సర్వధర్మాణం జయనం జతు శాసనం. నమః సమయ సారాయ స్వానుభూత్యా చకాశతే చిత్స్వభావాయ భావాయ సర్వభావాంతర్చితి.
માત્ર જ્ઞાન રૂપે પણ મેં એવો જ જ્ઞાયકનો વિશેષ ધર્મ છે રાજરૂપે પ્રણમે એનો ધર્મ નથી એમ કહ્યું. હવે આગળ બીજો પાઠ, મિથ્યાત આદિ રૂપે આ આત્મા ક્યારેય પણ પરિણત થયો નથી, માત્ર જ્ઞાનપણે જ પરિણમો છે, થયો છે, પરિણત થયો છે. કેમ કે આ ત્રિકાળી વસ્તુનો જે સ્વભાવ છે એની મુખ્યતાથી આ વાત કરે છે. સ્વભાવની વાત છે, કર્મના સંગે જાયની મિથ્યાત રૂપે પરિણમે એ પરિણમન એનું નથી એમ કે છે. જ્ઞાન પરિણમન એનું છે, જ્ઞાન પણે જો પરિણમત થયો છે, પરિણમી રહ્યો છે, જાણવા દેખવા રૂપે જ પરિણમ્યો છે. કેમ કે આત્મા જ્ઞાન દર્શનમય છે. કોઈ કહે કે શ્રદ્ધા ગુણ અને ચારિત્ર ગુણ પર્યાયમાં તો વોરાગ્ર થયા છે, એમ કોઈને પ્રશ્ન થાય તો એમને પ્રભુ કહે છે કે પર્યંત શંકર પરમાત્માની વાણીમાં એમાં એમ કે અરે અનાદિથી એ જ્ઞાન ગુણ સિવાય અન્ય કોઈ ગુણમાં પરિણમ જ થયું નથી. શ્રદ્ધા ચારિત્ર સુખ આદિ અનંત ગુણ નિષ્ક્રિય હોવાથી શુદ્ધ જ રહી ગયા છે, આત્મા શુદ્ધ જ રહ્યો છે. એટલે ત્રિકાળી જે ગુણો છે નિષ્ક્રિય એ ત્રણેય કાળ શુદ્ધ રહ્યા છે અને એક ફક્ત જ્ઞાન ગુણનું પરિણમન છે. કેમ કે એક જ્ઞાનની પર્યાય છે, એક શોભ સંભાવે છે, અને શ્રદ્ધા ને ચારિત્રની પર્યાય એ તો ઉદય ભાવે થાય છે. તો ઉદય ભાવે પરણવું એ જીવનો સ્વભાવ નથી, શોક્ષમ ભાવે પરણવું એ તો એનો સ્વભાવ છે. કેમ કે શોક્ષમ જ્ઞાન બંધનું કારણ નથી, મોક્ષનું કારણ નથી, એટલે ઉપયોગ તો એનો સ્વભાવ છે, જાણવું દેખવું એનો સ્વભાવ છે. માટે જાણવા રૂપે પરણે છે, પણ શ્રદ્ધાને ચારિત્રમાં વિખ્યાત રૂપે પરણવે એવો એનો સ્વભાવ નથી. અને એના ગુણો છે તો ત્રણેય કાળ નિષ્ક્રિય છે. આત્મા શુદ્ધ જ રહ્યો છે, દ્રવ્ય શુદ્ધ, ગુણે શુદ્ધ અને પર્યાય સ્વચ્છ, એક અપેક્ષા શુદ્ધ, શુદ્ધ નથી થતો માટે શુદ્ધ ઉપયોગ, શુદ્ધ ઉપયોગ નહીં પણ ઉપયોગ છે, મલિન થતો નથી. મલિન કોઈ કાળે ન થાય, મલિનનો ઉપચાર ભલે કરે પણ મલિન ન થાય. એમાં તો એના ગર્ભમાં જાણવાની ક્રિયા છે, એના ગર્ભમાં રાગાદીની ચિકાસ નથી, એ સમયકાળમાં છે. જાણવાની ક્રિયા થાય. કોઈ કહે કે પ્રત્યેક ગુણનું પરિણમન તો થાય છે, તો શ્રદ્ધા ચારિત્રમાં મોરાગ્વેષ થયા છે, થાય છે, તો એને કહે છે કે અરે પ્રથમ તો અભેદ શુદ્ધ જ્ઞાયક ભાવમાં ગુણભેદ કરવા એ જ વ્યવહાર છે. હું તો પર્યાય ઉપર બીઓ ગયો. અમે તો એમ કહીએ છીએ કે અભેદ સામાન્ય આત્મા જે છે એમાં ગુણભેદ કરવો એ વ્યવહાર છે, અને એમાં પણ શ્રદ્ધા ચારિત્ર ગુણનું જ વિપરીત પરિણમન મોહરાગ દ્વેષ કે જે નિશ્ચયથી પૂતગલના પરિણામ છે, એટલે પૂતગલના પરિણામ રૂપે આત્મા પરિણમતો નથી, જાણવા રૂપે પરિણમે છે. એ પૂતગલનું પરિણમન નથી, એ તો જીવનું પરિણમન છે, અને રાગ દ્વેષ છે એ તો પૂતગલનું પરિણમન છે, જીવના પરિણામ જ નથી એમ કે છે. એને જીવનું પરિણમન કેવું એ તો વાત જ ક્યારે, ભૂતકલના પરિણામને જીવના પરિણામ કહેવાય વાત રહી જ નથી, એ વાત અહીં નથી. અહીં તો જ્ઞાયક સદા જ્ઞાન પણે જ પરિણમે છે, અહીં તો જ્ઞાયક સદા ત્રણેય કાળ જાણવા રૂપે જ પરિણમે છે, જાણવું દેખવું એનો સ્વભાવ છે, એવી ભાવ નથી. સદા જાણવા દેખવા રૂપે પરણવે છે. કેમ કે આત્મા ઉપયોગમય છે, ઉપયોગનું લક્ષણ છે. અને મોક્ષમાં પ્રકાશમાં એનો સ્વભાવનો ઉપયોગ, એ બંધ મોક્ષનું કારણ નથી, બંધનું કારણ નથી. એ શૈલી છે. જ્ઞાનનું થવું, પરિણમવું તે આત્મા છે એમ એવી અપેક્ષા. જેટલા દ્રવ્યગુણ પર્યાયમાં ચૈતન્ય પણ ચેતના વ્યાપે છે એટલો જ આત્મા છે. હવે જે ઓલી વાત કરીને કે મિથ્યાત્વ રૂપે પડવે છે, રાગદેશો રૂપે, એના ખંડન માટે વાત કરે છે કે જેટલા દ્રવ્યગુણ પર્યાયમાં, દ્રવ્યમાં ચેતન, ગુણમાં ચેતન, પર્યાયમાં ચેતન પણ ચેતના વ્યાપે છે એટલો જ આત્મા છે. જેમાં ચેતના નથી વ્યાપતી, જેમાં ચેતના નથી વ્યાપતી, એ બધા જીવ નથી. એટલે કે જીવના પરિણામ નથી. રાગ દ્વેષ મોહમાં ચેતના વ્યાપતી નથી, પસરતી નથી, ફેલાતી નથી. તેથી તે આત્માના પરિણામ નથી. જેટલા ભાગમાં ચેતનતા વ્યાપે તેને અમે આત્મા કહીએ છીએ. આ વાત સમયસારના 294 ગાથા કે મોક્ષ અધિકારી છે, એમાં આ જ વાત છે કે ચેતન, ચૈતન્ય અને ચેતના જેટલામાં વ્યાપે જેટલા ભાગમાં તેને અમે આત્મા કહીએ છીએ. રાગાદિમાં ચેતના વ્યાપતી જ નથી, માટે રાગાદિ તે આત્માના પરિણામ જ નથી એમ ત્યાં સમયસારમાં કહ્યું છે. એટલે જે આમાં વાત આવે છે એ વાત સમયસારમાં પણ છે, એની હારે આ વાત મળતી છે એટલે પ્રમાણભૂત છે કહેવાનો મારો આ થઈ. સાથે સાથે આની સાથે સાથે પણ હું લેતો જાઉં છું કેમ કે આ જેમાં ચેતના નથી વ્યાપતી એ બધા જીવ નથી, જીવના પરિણામ નથી. ચેતના વ્યાપે એ તો જીવના પરિણામ, જેમાં ચેતના વ્યાપે નહીં રાગમાં તો જીવના પરિણામ નથી, તો ભૂગલના પરિણામ. એ બધા જડ જ છે. જ્યારે જ્ઞાન શુદ્ધ જ્ઞાયકથી તન્મય થઈ એમ જાણે કે હું તો આ શુદ્ધ જ્ઞાયક છું, ત્યારે જ્ઞાન એટલે જ્ઞાનનો પર્યાય ઉપયોગ શુદ્ધ જ્ઞાયક ત્રિકાળી સામાન્યથી તન્મય થઈ એમ જાણે કે હું તો આ શુદ્ધ જ્ઞાયક છું. ક્રિયા થઈ જ્ઞાનની ક્રિયા, જ્ઞાનની ક્રિયામાં જ્ઞાયક જે હું છું એનું નામ જ્ઞાનની ક્રિયા. હું તો આ શુદ્ધ જ્ઞાયક છું. ત્યારે ખરેખર સમસ્ત ગુણોનું શુદ્ધ પરિણામ નાચી ઉઠે છે. એટલે શ્રદ્ધાને ચારિત્ર પરિણમતા નથી એમ જ્યારે કહ્યું હતું એનો ખુલાસો અહીં આવે છે કે જ્યારે જ્ઞાન જ્ઞાયકની સન્મુખ થઈ તન્મય થઈને પરમે છે ત્યારે બીજા ગુણો સર્વગુણાસ્તે સમ્યક, બીજા ગુણો પણ શુદ્ધ રૂપે પરમી જાય છે. ત્યારે ખરેખર સમસ્ત ગુણોનું શુદ્ધ પરિણામ નાથી ઉઠે છે, પ્રગટ થાય છે. આની પહેલા તો જ્ઞાન સિવાય બધા ગુણ નિષ્ક્રિય રહ્યા હતા. જ્યાં સુધી જ્ઞાન આત્માની સન્મુખ થઈને પરમે નહીં ત્યાં સુધી બધા ગુણો નિષ્ક્રિય હતા. ત્યારે જ્ઞાન આત્માની સન્મુખ થઈને આત્માનો અનુભવ કરે છે ત્યારે સમ્યક પ્રકારે પરમે છે બધા સર્વગુણાસ્તે સમ્યક. ત્યારે ચારિત્રમાં વિતરાગતા, શ્રદ્ધામાં વિતરાગતા થાય છે. જ્યારે જ્ઞાને તન્મય થઈને એ જાણ્યું કે હું તો શુદ્ધ જ્ઞાયક છું. જો જુદો રહી, જ્ઞાન જ્ઞાયકથી જુદો રહીને નથી જાણતું, જ્ઞાન જ્ઞાયક રૂપ થઈને જાણે છે, તમે થઈ. જો આમાં એવું ને, જ્ઞાનનો પર્યાય જ્ઞાયકમાં તન્મય થઈને જાણે છે, અનન્ય પણ તન્મય પણ. જ્ઞાને તન્મય થઈને એ જાણ્યું કે હું તો શુદ્ધ જ્ઞાયક છું, એ જ્ઞાનની પર્યાયનો નિશ્ચય થઈ ગયો. ત્યારે બધા ગુણોનું શુદ્ધ આનંદમય પરિણમન શરૂ થયું. પેલો પૂરો થયો, હવે આમાં કઈ કોઈને ચર્ચા કરી હોય, પ્રશ્ન થતો હોય તો કરીએ, નહી તો બીજો પાઠ નહીં. હું સામાન્ય કથન કહ્યું, ઉપયોગ લક્ષણ સદા જ્ઞાન રૂપે પડે છે. એ જ્ઞાનાત્મની સમજ થાય છે ત્યારે બીજા ગુણનું પરિણામ પણ સમય પ્રકારે થાય છે. એની પહેલા પર્યાર્થિક નહીં, અશુદ્ધ નહીં, એટલું કે રાજદ્વેષ રૂપે પરમે છે, એ પરિણામ એનું નથી પણ એ પરિણામ ઉદ્ગમ છે. એવો પણ જવાબ આપ્યો, કેમ કે એ રાગમાં ચેતનતા વ્યાપ્તિ નથી, માટે કેટલા ભાગમાં ચેતન વ્યાપે તેને એના દ્રવ્યગુણ પર્યાય કહેવાય. અધ્યાયો ખૂબ આમાં આપીને સિદ્ધ કર્યું. આત્માને રાગી દેખે છે એને આ વસ્તુ નહીં દેખાય, નહીં શકે, નહીં શકે. એની પાછળ ન્યાય એ માયકો કે બીજા ગુણ પરિણામ થતું નથી, કેમ કે બીજા ગુણો જે છે એનું જે પરિણમન થાય તો એ અવદયિક ઉપશમને ક્ષોપશમ ક્ષાયી ભાવે થઈ જાય. પણ આ તો સ્વભાવ ભાવે છે, જ્ઞાનનો છે, સ્વભાવ ભાવે છે, પારિણામિક ભાવ છે. એ જ્ઞાનથી બંધ મોક્ષ નથી થતો, માટે એ લક્ષણ બાજુ જે ઉપયોગી બરાબર તત્વાર્થમાં લક્ષણ ભાઈ યોગો લક્ષણમ, એ લક્ષણ બધાની પાસે પ્રગટ છે, એટલે બધાની પાસે પ્રગટ છે, એટલે જ્ઞાન રૂપે બધા આત્મા પરિણમે જ છે. જ્ઞાન રૂપે ન પરિણમે તો જળ થઈ જાય, તો સર્વથા અપરિણામી થાય. કથનચિત પરિણામી, પહેલા અપરિણામીની વાત કરી અને પછી સદા જ્ઞાન રૂપે પરિણમે પણ છે એમ લીધું, બે વાત લીધી. પહેલા અપરિણામીની વાત કરી પેલા પરામાં, અને પરિણમે છે તો જ્ઞાન રૂપે પરિણમે છે, બસ એટલું બે લીધું. એ સામાન્ય દ્રવ્યગુણ પર્યાય જેને કહેવાય, અથવા બીજી રીતે કહીએ તો સમયસારની બીજી ગાથામાં સાત બોલથી જે વાત કરી છે દ્રવ્યગુણ પર્યાય ઉત્પાદિતનું, એ યાદ. સસમય ને પરસમય એ નહીં, સસમય ને પરસમય બે વ્યવહાર છે. સસમય રૂપે પરિણમતો નથી અનાદિથી, અને પરસમય રૂપે પરિણમતો નથી, પણ જ્ઞાન રૂપે તો પરણવે. ઉપયોગો લખ્યા બંને માં સમાન છે, ઉપયોગ કે આત્મા અનન્ય છે એ વાત કરી બાણુદ્રામ, એ જ વાત કરી. અનાદિથી સસમય રૂપે પરિણમતો હોય તો સાધક થઈ ગયો હોય, અને અનાદિ અનંત જો પરસમય રૂપે પરણમે તો કોઈ ધર્મ થાય નહીં, માટે જ્ઞાન રૂપે પરણમે છે એ બરાબર છે. અને એ જ્ઞાન થી આત્મા ભિન્ન છે, અને રાગ થી સર્વથા ભિન્ન છે, એ બાનું કારણ કહીએ. એ કોતરમાં એ જ કહ્યું કે જ્ઞાનનું થવું પરણવું તે જીવ છે, આત્મા છે. ક્રોધાદીનું થવું પરિણમ, એ ક્રોધ મેં ભાગલા પાડી દીધા, ઉપયોગ લક્ષણ છે, સ્વભાવનો અંશ છે, પ્રગટ છે, સમયસારમાં આવે છે, એટલે પ્રગટ છે આ કેતન લક્ષણ. એ શૈલી છે. અપેક્ષાથી સમજે તો કોઈ વિરોધ દેખાતો નથી. ઉત્પાદન વિશેષણ ન લેવું, સામાન્ય દ્રવ્ય ગુણ પર્યાય એનો સ્વભાવ શું કે ઉત્પાદ ઉજવી ને શું, બસ ક્યાં ભાવે ઉપજે ને ક્યાં ભાવે વિશે નહીં, ઉપરક્તિ નહીં, નવ તત્વ ની ઉપરક્તિ કાઢી નાખવી, ઉત્પાદ લઈ લેવું બસ. આ છે ને બહુ વિશાળ છે જૈન દર્શન, ઘણું વિશાળ છે ભાઈ, આ કોઈ સાધારણ વાત નથી. ત્યાં બીજી ગાથામાં મિથ્યા દ્રષ્ટિ કે સમય દ્રષ્ટિની વાત જ નથી, સાત બોલથી જીભ કર્યું ને. ધર્મ હોય એને સમય કહ્યું, પરિણમન પણ છે અને જાણે પણ છે એ સમય છે. ઉપાધિ છે કાઢી નાખો તો ઉત્પાદી છે બસ સ્વભાવ. પરણમ જાણે અને પરણમે, કેમ કે જાણે ને પરણમે એ જીવને લાગુ પડે છે, ઉદ્ગલને અને ધર્માસ્તિકાયને ન લાગુ પડે. પરણમે છે પણ જાણે ને પરણમે બે ધર્મમાં નથી, એ એક જ જીવમાં છે. એ અનાદિ અનંત જાણે ને પરણમે પાછું, કોને જાણે ને કોને ન જાણે ને સ્વરે જાણે ને પરને જાણે ને એ વાત જ નહીં. જાણું 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 સામાન્ય ઉપયોગ શું બરાબર. હવે બીજો લેશો લેશું બીજો કે આમાં કંઈક કાઢવાનું બહુ હોય તો જો નહીં, કોઈ વિચાર આવતો હોય તો ચર્ચા થાય, સારી વાત છે. ચેતન એમાં વ્યાપ્ત માટે જીવના પરિણામ નથી રાખતું. કાટ્ય દલીલ આપી છે પાણી ગરમ થયું તો ઉષ્ણતી એ પર્યાય થઈ છે ને, એમાં પાણીનો શીતળ સ્વભાવ વ્યાપતો નથી એટલે એ પાણીની પર્યાય જ નથી, એ અગ્નિની પર્યાય છે. સ્વભાવગ્રાહી જ્ઞાનથી જોવામાં આવે તો એ પરિણામ છે એ નિશ્ચયથી અગ્નિના છે. કેમ કે શીતળતા જેટલામાં વ્યાપે એટલા તો પાણીના પરિણામ કહેવાય, ઉષ્ણતા વ્યાપે એ પાણી નથી, એ તો વ્યાપે છે ઓલું, એમાં કર્મ વ્યાપે છે રાગમાં, અગ્નિ વ્યાપે છે. નિશ્ચયની વાત જ્યાં સુધી જીવને ખ્યાલમાં નહીં આવે ત્યાં સુધી વ્યવહારનું જ્ઞાન પણ યથાર્થ ન થાય. પેલા અગ્નિના પર્યાય છે નક્કી કર, પછી પાણીની યોગ્યતા વ્યવહાર કહેવાય, જુદી વાત. પેલા એ અગ્નિની પર્યાય છે એમ નક્કી કર, પાણીની પર્યાય પણ નથી એમ નક્કી કરવું પડશે. પછી નિશ્ચય પ્રગટ થયા પછી ક્ષણિક એની યોગ્યતા છે, એનો ધર્મ કૃષ્ણ રૂપે પરમે છે, એને વ્યવહાર કહેવાય. બોલો, નિશ્ચયનો ખ્યાલ આવ્યા પછી પણ નિશ્ચય સમજ્યા વિના શું ખબર પડે કે આનંદ ની પર્યાય પ્રગતિ જીવ ની પર્યાય, પણ જીવ જોયો છે કે જીવ નથી જોયો? પેલા પૂતગલ ના પરિણામ નક્કી કર, પછી જીવની યોગ્યતામાં જા રાખ. ઉદગલના પરિણામ કેતા ભેદના જીવન અનુભવ થયો, અનુભવ થતા વેત જ આ દોષ પણ પર્યાય ધર્મથી થયો છે. એવો વ્યવહાર નિશ્ચયથી ઉદગલના પરિણામ જેને જાણ્યા અને પછી વ્યવહારની વાત કરે તો એની એકતા બુદ્ધિ થતી નથી, મિથ્યાત્વ દોષ નથી આવતો. એનો દાખલો તમને આજ સવારે જ એ વિચારવા આવ્યા હતા કે જેવી રીતે સમર્થ આચાર્ય કુમકુમ આચાર્ય સમર્થ એમ કે છે કે દેહ ને આત્મા એક છે, વ્યવહાર નહીં છે, પણ નિશ્ચય નહીં દેહ ને આત્મા એક નથી, ભિન્ન છે. હવે એ વ્યવહાર જે શબ્દ વાપરો, દેહ ને આત્મા એક છે એમ વાપરો પોતે, પણ ઈ જે વ્યવહાર શબ્દ વાપરો એની સામે નિશ્ચયનું જ્ઞાન છે એટલે એમાં આત્મબુદ્ધિ થતી નથી, અને અજ્ઞાનીને નિશ્ચયના જ્ઞાનને છોડ્યું છે માટે વ્યવહારનું કથન દેહ તે આત્મા છે તો એ માની લીધું દેહ તે આત્મા, એ ભૂલ થઈ ગઈ. બીજી જગ્યાએ એને કહ્યું કે આ રાગ અને દ્વેષ એ સર્વથા જો એકાંતે પૂતલ ના હોય તો બનશે જ નહીં થાય, માટે એ રાગ દ્વેષ ને મોહ છે એ વ્યવહારિક જીવના પરિણામ છે, તો એનો અભાવ કરવાનું કોશિશ તું કરીશ. એટલે જેને નિશ્ચયનું જ્ઞાન છે એ વ્યવહારની વાત કરે છે તો એનો દોષ નથી આવતો. પેલું નિશ્ચય સમજી લેવું જોઈએ તો જ વ્યવહાર વ્યવહાર રૂપે સમજાશે, એટલે વ્યવહાર નિશ્ચય થઈ જશે. બે નહીં ના જ્ઞાતા છે સાધક, એક પર્યાયમાં બે નહીં છે, પર્યાય એક અને બે નહીંથી જુએ છે. પર્યાય તો એક જ છે રાગની, બે નહીંથી જુએ છે. બાકી ગલના પરિણામનું ન જવું હોય તો અશુદ્ધ ઉપાદાન છે એનું, બસ વિશુદ્ધ ઉપાદાન વિભિન્ન છે, એટલામાં કાર્ય સિદ્ધિ થઈ જાય. રાગ છે જીવના પરિણામ કે પુદ્ગલના પરિણામ એનું શું કામ છે? અશુદ્ધ ઉપાદાન છે સમીની પર્યાય, એનાથી આત્મા જુદો છે, બસ તો શુદ્ધ આત્માના દર્શન થઈ જાય. કેમ કે પર્યાયથી ભિન્ન છું તો એનું કરતા પણ મારામાં નથી. કર્મ ચેતનાથી રહિત હોવાને લીધે પોતે અકર્તા છે, અને કર્મ ફળ ચેતનાથી રહિત હોવાને લીધે પોતે અભોક્તા છે. અનાદિથી જ્ઞાનમાં જ્ઞાયક જ જાણવામાં આવી રહ્યો છે, જણાઈ રહ્યો છે. અનાદિથી જ્ઞાનમાં જ્ઞાયક જ જણાઈ રહ્યો છે. આ 17મી-18મી ગાથામાં આવી બધા જ્ઞાનીઓ બધા તીર્થંકર એક સરખી જ વાણી આવે. એમ કે જ્ઞાની ને જણાય છે, તને નથી જણાતો હોય એ ભાગ ના પાડ્યા,
સામાન્ય રાખે બધા માટે.
જાણનારો જણાય છે અનાદિથી, આમાં શબ્દ અનાદિથી, સાદી નહીં, અનાદિથી જ્ઞાનમાં એટલે ઉપયોગમાં, ઉપયોગમાં ઉપયોગ જ છે, ઉપયોગમાં જ્ઞાયક જ છે. તો જ્ઞાયક જણાઈ રહ્યો છે, જાણવાની કોશિશ કર તો જણાશે એમ નથી. આપણે લીધું તું 17મી ગાથામાં, મુકુંદ ભગવાન એમ કે છે ગુરુ કે પ્રથમ આત્માને જાણ. એના ગણધર કે છે પ્રભુ આ ભાગ ગોપાલ સૌને સદાકાળ અનુભૂતિ સ્વરૂપ આત્મા અનુભવમાં આવી રહ્યો છે. કુંભ ભગવાને નિશ્ચયની મુખ્યતાથી વાત કરી કે જાણ આત્મા, અને કહ્યું જણાઈ ગયો છે. જણાઈ ગયો છે એમાં અનુભૂતિ ન થાય, જાણે તો અનુભૂતિ થાય. જણાઈ ગયો તો નિગોદમાં જણાઈ ગયો છે,
જણાઈ ગયો છે એમ જાણ,
એમ જાણ તું
નથી
જણાતો એમ ન જાણ, એમ ન જાણ. જણાઈ ગયો છે
એમ જાણ,
એમ જાણ તો તને પ્રત્યક્ષ અનુભવ થશે. બોલું પરોક્ષ છે, ઓલી વસ્તુની સ્થિતિ બતાવી. વસ્તુની સ્થિતિ આ છે કે જ્ઞાનમાં જ્ઞાય ગણાય ગયું, બસ. તો એ નજીક આવી ગયું, ઓહો મને મારા જ્ઞાનમાં જ્ઞાય ગણાય છે અત્યારે. હા, તો એકદમ નજીક આવી ગયું. પછી એને જાણે અંદર અંતર સર્વ થઈ જાય. જો જાણ તો હા સાહેબ જાણ્યું, બસ આ તો સમય સાર છે. જેમ જેમ એમાં ઉડાવ કરીએ એમ એમ રહેશે. જ્ઞાન છે તો જ જ્ઞાયક જાણવામાં આવી રહ્યો છે, જણાઈ રહ્યો છે, જણાઈ રહ્યો છે એમ કહો કે જાણવામાં આવી, એમાં જાણવામાં આવી રહ્યો છે. નીચે કૌંસમાં જણાઈ રહ્યો છે, મારે બે આવે તેમાં થોડું કૌંસ કર્યું છે. જ્ઞાન છે તો જ જ્ઞાયક જણાઈ રહ્યો છે, જાણવામાં આવી રહ્યો છે. જો જ્ઞાન પ્રગટ ન હોય તો જ્ઞાયક જણાતા જ નહીં. જ્ઞાન પ્રગટ છે લક્ષણ એટલે જ્ઞાયક જણાઈ ગયું છે એમ. અને બેંગ્લોર નો કાગળ હતો એમાં એક વખત એમ લખ્યું કે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે તો જ જ્ઞાનનું અસ્તિત્વ સિદ્ધ થાય છે. પ્રભુ સાચા જ્ઞાનમાં, વર્તમાન વર્તા જ્ઞાનમાં જ્ઞાયક જણાઈ ગયો છે તો જ જ્ઞાનનું અસ્તિત્વ, પર્યાય જ્ઞાનનું અસ્તિત્વ સ્થિત થાય છે. જો એ જ્ઞાનમાં જ્ઞાયક ન જણાય તો જ્ઞાનનું અસ્તિત્વ સ્થિત થાય નહીં. પ્રકાશમાં સૂર્ય પ્રસ્થિત થઈ રહ્યો છે એટલે એ પ્રકાશની પર્યાયનું અસ્તિત્વ સ્થિત થાય છે. જો સૂર્ય પ્રસ્થિત ન કરતો હોય તો એ પ્રકાશનું પર્યાયનું અસ્તિત્વ જ ન રહે. અનાદિથી જ્ઞાનમાં જ્ઞાયક જ જણાઈ ગયો છે. જાણનારો જ જણાઈ ગયો છે, બસ જાણનારો જણાઈ ગયો. સરળ હોય આવે છે, ભગવાન તો ઉપરને જાણતો નથી, ભગવાન જ જણાઈ ગયો છે. પરને જાણતો નથી, જીવન કેમ ચાલી? આખો સમાજ સામો પરને જાણતો નથી ને જાણનાર જણાય છે, એમાં અનુભવ થાય છે, પછી કોઈની દરકાર કે સાથેની જરૂર થવાની અથવા છે. બંને જાણવાનો નિષેધ કરે છે જ્ઞાન, ત્યારે જ્ઞાન અંતર્ગત થઈ જાય છે. બંને હું જાણું છું એવા અભિપ્રાયમાં, એવી બુદ્ધિમાં, એવી રુચિમાં એને જ જાણવા જાય, એવું શ્રદ્ધાને હું પણ નથી આપે. ભગવાન તો બંને જાણતો નથી. પહેલા તું પરને જાણી ગયો છો, હવે તું એને ગૌણ કર, એનો નિષેધ કર, એમ જ ન કર્યું. એમ સીધું ભગવાન તું પરને વ્યવહાર સ્થાપીને એવું થાય તો નહીં, સીધી નિશ્ચયની વાત. ભગવાન તું પરને જાણી ગયો, જ્ઞાનમાં નાયક જ જણાઈ રહ્યો છે. અભેદ હોવાને કારણે જણાઈ રહ્યો છે. જુઓ કૌંસ કેળું છે, આમાં એમાં કૌંસ છે, એમાં છે અભેદ. અભેદ હોવાને કારણે જણાઈ રહ્યો છે. જ્ઞાનથી આત્મા અનન્ય છે ને ઉપયોગથી, એમ ન્યાય એટલે જણાઈ રહ્યો છે. ભેદ છે માટે જણાય રહ્યું છે. અને પર પદાર્થો ભિન્ન છે એટલે પર પદાર્થ જણાતા. જે જ્ઞાન થી જ્ઞાયક અભિન્ન છે માટે જ્ઞાયક જણાય ગયો છે એમ કે છે. પર પદાર્થો ભિન્ન છે તેથી તે જણાતા નથી સમય સમયે. પણ જ્ઞાન થી તો જ્ઞાયક અભિન્ન છે તેથી જ્ઞાનમાં જ્ઞાયક જણાય ગયું છે. અભેદ હોવાને કારણે અનાદિથી અભેદ છે. અનાદિથી અભેદ છે. એવી રીતે ધ્યેય અભેદ છે ને એવી રીતે જ્ઞેય અભેદ છે. ભેદ છે ઉપયોગથી આત્મા હરણની અનાદિથી છે. પણ એને શ્રદ્ધા જ્ઞાનમાં લેતા ત્યારે એ શુદ્ધ ઉપયોગથી અભેદ થાય છે. ભેદ તો છે અનાદિ. નહીં તરીકે અભેદ છે, ધ્યેય તરીકે અનંત મૂળ છે. આવે ને અનાદિથી જ્ઞાનમાં આત્મા જણાય ગયો છે. અનાદિ જણાય અભેદ છે માટે જણાય
ગયો.
એને શીખીએ આનો પ્રશ્ન કર્યો કે પ્રભુ જો આત્મા જ્ઞાનથી તન્મય છે તો પછી જ્ઞાનને સેવો આત્માને સેવો એ શા માટે કહેવામાં આવે? એ તો સેવે જ છે. કે તારી વાત સાચી, તન્મય છે એટલી વાત તો સાચી છે. પણ એક સમય જેવતો તન્મય છે એ આગમમાં રહ્યું, તારી પાસે ક્યાં આવ્યું? આગમમાં છે બરાબર છે, પણ તને ભાવ ભાષણ થવું જોઈએ ને તન્મય પણ. જ્ઞાનમાં જ્ઞાયક તન્મય પણ જણાવવું તો જોઈએ ને. હે આ અહીંયા અનુભૂતિ થાય પછી શાસ્ત્રમાં છે સાક્ષી રૂપે બરાબર છે. શાસ્ત્રમાં રાખીશ એટલું ધારણામાં. એ ધારણા પણ દ્રવ્ય શુદ્ધ છે, ધારણા ભાવ શુદ્ધ નથી. એ ભાવ શુદ્ધ ક્યાં છે? ભાગ મળે કું છે? આગમની ધારણા કરી લીધી? ના ના, જ્ઞાનમાં જ્ઞાયક જણાઈ રહ્યો છે એવો ભેદ દ્રવ્ય પર્યાયની વચ્ચે રહ્યો છે. તે કારણે સંયોગમાં રહેલ દ્રવ્ય કર્મમાં મિથ્યાત્વનો ઉત્પાદ થઈ રહ્યો છે. મિથ્યાત્વનો ઉત્પાદ ભેય એ પુદ્ગલ કર્મમાં જ થાય છે. જ્ઞાનમાં જ્ઞાયક જણાઈ રહ્યો છે એ તો અભેદ છે. એવો ભેદ જ્ઞાનમાં જ્ઞાયક જણાઈ રહ્યો છે એવો ભેદ કર્યો, એવો ભેદ દ્રવ્ય પર્યાયની વચ્ચે રહ્યો છે. એટલે અનંત કાળથી એમ તો તે લીધું કે જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, જાણનાર જણાય છે, ત્યાં સુધી તું આવ્યો તો પણ દર્શન મોનો બંધ થાય છે. પર્યાયમાં દ્રવ્ય જણાય છે એવો જે ભેદ દ્રવ્ય પર્યાયની વચ્ચે રહ્યો છે એ વ્યવહાર છે. તે કારણે એવો ભેદ જો ઉઠશે તો તે કારણે સંયોગમાં હો બાર સંયોગ છે ને કર્મનો, સંયોગમાં રહેલ દ્રવ્ય કર્મમાં મિથ્યાત્વનો ઉત્પાદ થઈ રહ્યો છે. આ ભેદના લક્ષ્યે પણ સમ્યક દર્શન થતું નથી, પણ મિથ્યાત્વ ઉત્પન્ન થાય છે એમ. અને એ કારણે ત્યાં દર્શન રૂપે પરિણામ થયા કરે છે. જો ભેદમાં અટકીશ તો ભેદ છોડી દે, જાણનારો જણાય છે ભેદ છોડી દે બસ. જાણનારો જણાય છે એ પણ સ્વસ્વામીનો અંશ છે, એનાથી શું સાધ્ય છે? કઈ સાધ્ય નથી એમ કહે છે. તો વિકલ્પ થયો, જાણનારો જણાય છે તો વિકલ્પ છે. જાણનારો જણાય છે એવી તારી પાસે આવી વિકલ્પ ઉઠો, જેમાં આનંદ આવ્યો કે આનંદ નથી આવતો. આનંદ નથી આવતો તો દર્શન મારો બંધ થશે બાર. એમાં તો આત્મા દુઃખ થઈ ગયું, એનો આત્મા આત્મા નહીં ખોવાઈ ગયો, આત્મા ખોવાઈ જાય. અહીં દ્રવ્ય પર્યાય જે ભેદ રહ્યો, જો ભેદ એટલે વ્યવહાર ઉભો થયો ને, નિશ્ચય ના આવ્યો, નિશ્ચય ન થયો, વ્યવહાર ઉભો થયો ને સ્વસ્વામી સંબંધનો, બે વચ્ચે ભેદ રહ્યો, તે કારણે ત્યાં મિથ્યાત્વનો ઉત્પાદ થયો એમ નથી. દ્રવ્ય કર્મમાં મિથ્યાત્વનો ઉત્પાદ થયો, અહીંયા ભેદ છે માટે અહીંયા મિથ્યાત્વનો ઉત્પાદ થયો એમ નથી, અને ત્યાં મિથ્યાત્વ છે માટે અહીં આવો ભેદ થયો એમ નથી. બે ની વસ્તુ જુદી જુદી કે છે, નિમિત્ત ઉપાદાન બે અલગ અલગ છે, એકને કારણે બીજું થતું નથી એમ કહેવામાં કેવું કે છે. નિમિત્ત નૈમિત્તિક સંબંધ આપણે ઉડાડી નાખો, બે ઉપાદાન છે, કોઈ નિમિત્ત નથી, બંને સ્વતંત્રપણે રહ્યા છે, પરમાર્થી બંને વચ્ચે કારણ કાર્ય નથી. હા, અહીંયા ભેદ ઉત્પન્ન થયો માટે ક્યાં દ્રવ્યકરણમાં મિથ્યાત્વ રૂપે પરમે છે, દર્શન રૂપે એમ નથી એમ કે છે. કારણ કાર્ય બે વચ્ચે નથી. બધા ઉપાદાન જ્યારે અહીં જ્ઞાન અને જ્ઞાયકનો ભેદ રહેતો નથી, ભેદ દેખાતો નથી, અભેદ એક જ્ઞેય જ્ઞાયક જ પાસે છે. જુઓ, અભેદ એક ધ્યેય નહીં, ધ્યેય લીધું છે, શીખો આ બાદ મેં કહ્યું હતું કે નહીં, ધ્યેય કરો નહીં આવ્યું. અભેદ એક જ્ઞેય જ્ઞાયક જ પાસે છે, સ્વજ્ઞેય પાસે છે, જ્ઞાયક પણ અભેદ. પેલો ભેદ ઉગતો થતો એ નીકળી ગયો, આત્મા આત્માને જાણે છે એ ભેદ નીકળી ગયો, તો અભેદ એક જ્ઞેય થઈ ગયો. એક જ્ઞેય જ્ઞાયક જ પાસે છે, એક જ્ઞેય જ્ઞાયક જ પાસે છે એમ. ત્યારે ત્યાં ત્યાં એટલે બારમાં દ્રવ્યકર્મમાં સમય જ મિથ્યાત્વનો વ્યય થઈ જાય છે, દર્શન મોહનો અભાવ થઈ જાય. બે વચ્ચે કારણ કાર્ય નથી, સ્વતંત્રપણે અહીંયા આમ થાય છે ને વા આમ થાય, બેનો સકાળ છે, એના સકાળે એ પરિણમે છે, આના સકાળે આમ પરિણમે છે, બસ. નિમિત્ત નૈમિત્તિક સંબંધનો અભાવ છે, કરતા કર્મ તો છે નહીં, નિમિત્ત નૈમિત્તિક કે નથી, કારણ કાર્ય નથી, બે ઉપાદાન છે, સ્વતંત્ર છે, બે ઉપાદાન છે, નિમિત્ત કોઈ નથી, એ બે સ્થળ નથી જગત. આમાં ચોખ્ખું એવું છે ને, ચોખ્ખું બે ઉપાદાન સ્પષ્ટ છે ને,
એમાં કહે છે કે બધા ઉપાદાન છે,
કોઈ નિમિત્ત ની શક્તિ અચિંત્ય છે. બેનજીને અબજો વર્ષનું જ્ઞાન છે, એ લોકોને જીરવાતું નથી. ચંપાબેન જાતિ જ્ઞાનમાં પૂરો ભવો બધા જણાય, એમાં શું કોઈની જાતિ શું હોય ને ન હોય એ જુદી વાત છે, પણ જ્ઞાનની શક્તિ અચિંત છે. આત્માની શક્તિ અચિંત્ય છે અને પર્યાય પલટે છે. આજનો પાપી કાલ ધર્માત્મા, કોઈને કાંઈ ખબર, એક વર્તમાન પર્યાયને જોઈને પર્યાય દ્રષ્ટિ કરી દીધી. પર્યાયની પાછળ ભગવાન જે બિરાજમાન એને જોતો નથી, પોતાને જોતો નથી એટલે બીજાનો ભગવાન દેખાતો નથી. પોતાનું દેખાય તો બીજાનું ભગવાન દેખાય. અભેદ નાયક જ ભાસે છે, એકનો નાયક પાસે છે એમ નહીં, અભેદ નાયક પણ ભાસે છે. એક નાયક તો આશ્રયભૂત છે અને બીજો જે નાયક અભેદ છે એ જ્ઞેય છે, પર્યાય સહિત અભેદ પણ પાસે છે. ત્યારે ત્યાં સ્વયંમેવ વિદ્યાર્થીનો વ્યય દર્શન મોહનો વ્યય થઈ જાય. જેમ જેમ એ સમ્યક દર્શન થયું, હવે ચારિત્રની વાત કરે છે વિશેષ. આ ચારિત્રનો અધિકાર આવ્યો, સમ્યક દર્શનનો અધિકાર પણ છે. સમ્યક દર્શનનું ચરણ એ થઈ ગયું, વિદ્યા તો આવ્યું ને, વિદ્યા તો ગયું એટલે સમ્યક દર્શન થઈ ગયું. હવે ચારિત્રની વાત આવે, જેમ જેમ જ્ઞાન જ્ઞાયકથી અભેદ થતો જાય છે તેમ તેમ ત્યાં સ્વયં જ કર્મ ખરીને સમાપ્ત થઈ જાય છે, નિર્જરા થઈને સમાપ્ત થાય છે. એટલે ચારિત્ર પેલો મૂળ સ્વરૂપાચર ચારિત્ર હતો અને હવે આ યથાખ્યાત ચારિત્ર સુધી જેમ જેમ વિજ્ઞાન કર્મ સ્વભાવ થતો જાય છે. આ નિર્જરાની વાત હતી, પોલીસ સંવર્ણની વાત હતી, આ સંવર્ણપૂર્વક નિર્જરાની વાત શરૂ થઈ. બધા કર્મ કરી જાય છે, સમાપ્ત થઈ જાય છે, કર્મનો ક્ષય થઈ જાય છે, આઠ કર્મનો અભાવ થઈ અને આત્મા સિદ્ધ પ્રાપ્ત થઈ જાય છે. જેવો છે એવો થઈ જાય, બસ બધા સ્વાંગ નીકળી જાય છે. દર્શનમાં ક્ષય છે પછી શું કદી વાત છે, નિર્જન અંધકાર. જેમ જેમ અભેદ થતો જાય છે એવો શબ્દ છે પર્યાય છે અભેદ. ઓલું તો અભેદ દ્રષ્ટિમાં આવી ગયો.